આ પાંચમી ઢાળ છે. પાંચમી ઢાળમાં 12 ભાવનાનું આપણને અહીંયા સ્વરૂપ દેખાડે છે. તેમાં આપણે 11મી બોધિ દુર્લભ ભાવના ચાલે છે તેનો ભાવ અર્થ લેવાનો છે. આપણે આ 5 દિવસ મહાવીર ભગવાનના નિર્વાણ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. 12મા દિવાળી લોકો ગમે તે રીતે મનાવતા હોય પણ આપણા માટે એ મહાપર્વ છે. 24મા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર પરમાત્માએ પાવાપુરીના ઉદ્યાનમાં આ દિવસોમાં પોતે વાણી વરસાવતા એમાંથી અયોગ દશા ધારણ કરી અને ત્યાંથી નિર્વાણ પદને, સિદ્ધ પદને, મોક્ષ પદને પામ્યા છે. એના માટેનો આપણો આ એક મહોત્સવ છે. 14ની પાછલી રાત્રે જ્યારે આખું જગત ગાઢ મોહ નિંદ્રામાં તો હતું જ, બાહ્ય નિંદ્રામાં પણ, ભાવ નિંદ્રામાં તો સૂતેલું છે જ, દ્રવ્ય નિંદ્રામાં પણ સૂતેલું હતું, ત્યારે મહાવીર પરમાત્માએ પોતાના આત્મામાં અનંત અસંખ્ય પ્રદેશે અનંત દીવડા સિદ્ધપદના પ્રગટાવી આ અંધકારમાં મોક્ષપણાનો પ્રકાશ કર્યો. અને એ ચૈતન્ય જ્યોતમય મહાવીર પરમાત્મા પાપુરીથી સમશ્રેણીએ સિદ્ધાલયમાં બિરાજમાન થયા છે. તો આ દિવાળીનું પર્વ આપણા માટે એક સંદેશ આપે છે કે જો તમારે પણ આ સંસારના દુઃખથી મુક્ત થવું હોય તો આ રીતે સિદ્ધ દશા પ્રાપ્ત કરવી. એમ મહાવીર ભગવાન આપણા માટે સંદેશો મૂકી ગયા છે. મહાવીર પરમાત્મા પણ પૂર્વ ભવોમાં આપણી જેવા એક જ મનુષ્યને પણ તિરિંચમાં પણ હતા, સિંહના ભવમાં, કે જ્યાં પોતે હિંસા કરતા હતા એમાંથી આખો ભાવ પરિવર્તન કર્યું તો ભવ પરિવર્તન પણ થવા માંડ્યો. એ પહેલાના ભવમાં ક્યાં હતા? મરીચીના ભવમાં પણ ભરત ચક્રવર્તીના પુત્ર હતા. પોતાના દાદા તીર્થંકર હતા, પોતાના પિતા ચક્રવર્તી હતા, છતાં ત્યારે પોતે સત્ય ધર્મ પામ્યા નહીં, આત્મ સ્વરૂપ પામ્યા નહીં. એ પછી પોતે ત્રિપુષ્ટ નારાયણ પણ થયેલા. ત્રિપુષ્ટ નારાયણ, ત્રિપુષ્ટ નારાયણ થયા પછી પણ નરક આદિના ભવ કરતા કરતા કેટલી ગતિ યોનિમાં ફરતા સિંહના ભવમાં આવ્યા. સિંહના ભવમાં હતા ત્યારે બે મુનિરાજ ચારણ રુધિધારી આકાશમાંથી આવીને કહે છે, શું કહે છે કે હે સિંહ, તું આવતા 10મા ભવે આ ભરત ક્ષેત્રમાં છેલ્લા 24મા તીર્થંકર તરીકે અવતરવાનો છો અને આ તારી દશા. ખરેખર એ સિંહમાં તો પોતે હિંસક વ્યક્તિ હતી, પ્રાણીઓને મારી ફાડી ખાય એવું પાપ કરતા, પણ દૂરથી જ્યાં મુનિરાજને આવતા જોવે છે ત્યારે એના પરિણામમાં કેવું પરિવર્તન આવે છે. એ સિંહ પોતે વિચાર કરે છે કે હું જ્યાં હો ત્યાં મારાથી લોકો દૂર ભાગે, એને બદલે આ ઊંધું કેમ થયું, કે આ તો ઉલટાના મારી સામે બે મનુષ્ય આવે છે એમ વિચારતા એના આખા પરિણામોમાં પરિવર્તન આવે છે. એને આશ્ચર્ય લાગે, હું મારી હાજરી હોય તો પશુ ને મનુષ્યોને બધા દૂર ભાગવા માંડતા હોય છે, એની બદલે આ બે મનુષ્ય મારી નજીક આવે છે. એને આશ્ચર્ય થાય છે, પરિણામમાં ફેરફાર થવા માંડે છે. અને જ્યાં મુનિરાજ નજીક આવે છે એની હિંસક વૃત્તિને ભૂલી જાય છે, કારણ કે કંઈક નવીનતામાં એ વિચારે ચડે છે તો એના પરિણામ છોડી દે. ખાતા ખાતા આપણે બેઠા હોય ને એકદમ વિચારમાં ચડી ગયા તો કોળીઓ પણ હાથમાં રહી જાય છે, એમ એની હિંસક વૃત્તિનું આજે પરિવર્તન થવાનું છે. એમાં મુનિરાજ કહે છે કે તું આવતા 10મા ભવે તીર્થંકર થવાનો જ વધારે વિચાર ચડે છે. અને એમાં જાતિ સ્મરણ થાય છે, આંખમાંથી આંસુ વહે છે, અંદરમાંથી કસાય વહે છે ને બહારમાંથી આંસુ વહે છે, ત્યાં ને ત્યાં સમ્યક દર્શન પામે છે. આ જીવના પુરુષાર્થ પલટતા, ભાવ પલટતા કેવો ફરક આવે છે, ક્યાં મિથ્યાત્વ, ક્યાં સમ્યક દર્શન, ક્યાં થોડી પહેલાના હિંસાના પરિણામ અને ક્યાં આત્માનુભૂતિ. જીવ પલટો ખાય છે તો વાર લાગતો નથી. તો સિંહના ભાવમાં પણ જો આવી દશા થઈ શકે છે તો આપણા તો એવા પાપા ભવમાં કરતા પણ નથી, તો જરૂર આપણને થઈ શકે છે. એને ખરેખર એના પરિણામ અંદરની રૂચિ પલટો કરવાની જરૂર છે. એક બીજું પણ એક દ્રષ્ટાંત આવે છે કે એક જેને કે નાટક કરનારો હતો, વેશ ભજવનારો કે વ્યક્તિ હતો, એને રાજાએ કીધું તમે સાધુનો વેશ ભજવો. તો સાધુ નહીં કે હું ભજવીશ પણ આ સંસારમાં નહીં રહી શકું. આ તે કે ના ભજવો તમારે એનું આવે છે. તો સાધુનો વેશ ભજવે છે અને અંતરના પરિણામ એવા પલટી જાય છે કે પોતે ન્યાથી ત્યાં સાધુ દશા લઈને ચાલે છે. એટલે એક કરવા ખાતર કરે પણ અંતરની જે પ્રણતિ પલટે છે એને પછી રોકવા કોઈ સમર્થ નથી. તો એ મહાવીર ભગવાન સિંહના ભાવમાં સમ્યક દર્શન પામે છે. પછી તો ઉત્તરોત્તર બધી સારી જ જે ભવો જન્મ ધારણ કરે છે. અંતે પોતે જ્યારે અહીંયા મનુષ્ય પણે મહાવીર પરમાત્મા પણે એમનો અવતાર ક્યાં થાય છે? કુંડલપુર નગરમાં. પિતાનું નામ શું હતું? સિદ્ધ. અને માતાનું નામ ત્રિશલા દેવી હતી. ત્રિશલા દેવી બીજા બહેનો પણ એમના છે ને, અંજના સતી છે. છ બહેનો હતી ને બધી ત્રિશલા દેવીને બધે, ચેલના રાણી, ચન્ના સતી એ બધા બહેનો હતા. બધા માય ભગવાન માસી બધા, એટલે માતાની બધી ચેતક રાજાની એ પુત્રીઓ હતી બધી. એમાં જ્યારે જ્યારે પણ તીર્થંકરનો અવતાર થવાનો હોય છે એ પહેલા માતાને 16 સપના આવે છે. આપણે હમણાં જ ભક્તિમાં વિચાર્યું હતું એ 16 સપના હોય છે. એમાંથી પોતે બીજે દિવસે માતા પોતાને રાજાને પૂછતે છે તો પોતે અવધિ જ્ઞાનથી કહે છે કે હવે તમારે તીર્થંકરનો અવતાર થવાનો છે. એના સૂચક આ 16 સપના આવ્યા છે. ભગવાન હજી અવતાર અહીંયા ગર્ભમાં આવે પહેલાં તો 6 મહિના અગાઉથી રત્નોની વર્ષા થતી હોય છે અને 9 મહિના સુધી એ વર્ષા ચાલુ રહેતી. આ વાત તો જેના પુણ્યનો ટોટલ 15 મહિના, 6 અને 9 15 મહિના રત્નોની વર્ષા વરસતી હોય. કુબેર આવીને તે નગરીને સોનાની રચના કરાવતા હોય છે. એ વાત તો જેનો પુણ્યનો પ્રભાવ, હજી તીર્થંકર તો પછી થવાના 13મે ગુણસ્થાન, એ પહેલા એવો હોય છે કે જેણે આત્માની આરાધના કરી છે, સાધના કરી છે, એને 12મા પુણ્ય પણ એવા બંધાય છે કે જગતમાં સામાન્ય જીવોને એવા પુણ્ય હોતા નથી. તો એવા મહાવીર ભગવાન આપણી ચોવીસીના છેલ્લા તીર્થંકર છે, જેમનું શાસન ચાલી રહ્યું છે. મહાવીર ભગવાનને નિર્વાણ થયે કેટલા વર્ષ થયા? 2521 પૂરા થશે ને હવે 2522મું બેસશે. ક્યારે બેસશે? દિવાળીના દિવસે. વિક્રમ સંવત 2052મું બેસશે. એ એકમ ને દિવસે, પણ દિવાળી ને દિવસે વીર નિર્વાણ સંવત. એ સંવત નું નામ શું છે અને એનો કેટલામું વર્ષ બેસવાનું છે? 2522મું બેસવાનું છે. આપણા જીવનમાં મહાવીર ભગવાનના શાસનમાં આપણે આ ધર્મની આરાધના કરીએ છીએ તો આપણે પણ એમના નિર્વાણ મહોત્સવને, દેવો તો આવીને તે વખતે ઉજવા જતા, આપણે પણ અત્યારના ભાવથી ઉજવીએ છીએ કે દિવાળી. ગુરુદેવજી અર્થ કરતા ને દિવાળી એટલે શું? જેણે પોતાનો દી એટલે દિવસ, દિવસ એટલે કાળ, કાળ એટલે સ્વકાળ પર્યાય, વાળી જે અત્યારના પર સન્મુખ વળી રહી છે એને સ્વભાવ સન્મુખ વાળી, તેનું નામ સાચી દિવાળી કહેવામાં આવે છે. અંતરમાં સમ્યક દર્શન જ્ઞાનના દીપક પ્રગટાવી આ મોહ અંધકારને દૂર કરવો, તે જ સાચી દિવાળી આપણને કહેવામાં આવે છે. તો આપણે પણ બધા એવી ભાવના ભાવીએ છીએ કે આપણા જીવનમાં પણ મોહરૂપી અંધકાર અમાસની રાત્રિનો નાશ થાય અને સમ્યક જ્ઞાનરૂપી દીપક વડે પ્રકાશ આત્મામાં થાય એવી ભાવના ભાવીએ. અને ખાસ તો દરેકને શનિ રવિ રજા હોય છે તો 5 દિવસ પૂજા કે આરતી હોય છે, એ દ્વારા આપણે આપણી ભગવાન પ્રત્યેની ભાવના ભક્તિ આપણે કરીએ છીએ. તો જો રજા હોય, શક્ય હોય તો દરેકે જરૂર એમાં ભાગ લેવો જોઈએ. એ કોઈ એક સામાન્ય કરવા ખાતર ક્રિયા કે એવું નથી. આપણે પૂજા લીધી હતી કે એની પાછળ પણ આપણે અધ્યાત્મ ને ભાવના હોય છે તો દરેકે તેમાં સવારના પૂજા હોય છે, સાંજના ભક્તિના આરતીનો પ્રોગ્રામ હોય છે, દરેકે અનુકૂળતા હોય તો જરૂર તેમાં ભાગ લેવા યોગ્ય. જેને જેને તત્વની સાચી સમજણ રૂચિ તત્વનો પ્રેમ છે, જેને ધર્મ પ્રત્યે પ્રેમ છે તેને ધર્મી પ્રત્યે, ધર્મને પ્રાપ્ત થયેલા ધર્મી, ધર્મનું સ્વરૂપ બતાવનાર તીર્થંકર પરમાત્મા એના પ્રત્યે પણ વાત્સલ્ય હોયા વિના, એમના પ્રત્યે પૂજ્ય ભાવ ભક્તિભાવ હોયા વિના રહેતો નથી. અને એ જ ધર્મમાં સાથે સાથે પ્રેરણા આપનાર સાધર્મી હોય તેના પ્રત્યે પણ વાત્સલ્ય હોય છે. એટલે દરેક મુમુક્ષુએ ખાસ કરીને પોતાને બીજી કોઈ ન હોય તો ખાસ પૂજામાં એમાં એને ભાગ લેવો જોઈએ. આપણે અહીંયા હવે ભાવાર્થ લઈએ, બોધિ દુર્લભ ભાવનાનો ભાવાર્થ. કાર્તિક અમાવસ્યા દિને, કાર્તિક અમાવસ્યા, કારણ કે આપણે જે ગુજરાતી તિથિ છે અને શાસ્ત્રની તિથિ અથવા સાચી તિથિ બે વચ્ચે કેટલો ફરક છે? 15 દિવસનો ફરક. આપણે મહિનાની શરૂઆત શેનાથી થાય છે? સુદથી થાય, અને પૂર્ણાહુતિ વધતી થાય. જ્યારે શાસ્ત્ર પ્રમાણે શેનાથી શરૂઆત થાય? મહિનાની વધથી શરૂ થાય, અને સુદ, કારણ કે વધનો જે 15મો દિવસ છે એને આપણે શું કહીએ છીએ? અમાસ કહીએ છીએ. અમાસ એટલે અધમાસ, અધૂરો માસ, અને પૂનમ કહીએ સુદમાં, પૂનમ એટલે પૂર્ણ માસ. એટલે જયારે સુદ આવે ત્યારે આપણી તિથિ અને શાસ્ત્રની તિથિ બે કેવી થઈ જાય? એક થઈ જાય, અને વધમાં 1 મહિનાનો ફરક પડી જાય. આપણે ગુજરાતી પ્રમાણે શું હોય છે? આસો વધ અમાસ, અને શાસ્ત્ર પ્રમાણે શું આવે? કાર્તક વધ અમાસ, એટલે એ રીતે આવે છે. આમ 15 દિવસનો ફરક છે. આપણે પહેલા સુદ શરૂ થાય અને પછી વધ આવે, અને એમને ક્યારે શરૂ થાય છે? પહેલા વધ થાય અને પછી સુદ થાય, એટલે સુદમાં ભેગા થઈ જઈએ છીએ, અને વધમાં 1 મહિનાનો ફરક પડે. પણ છે એકચ્યુઅલી ફરક કેટલાનો? 15 દિવસનો. આપણે ભાવાર્થ લઈએ. મિથ્યા દ્રષ્ટિ જીવ મંદ કસાયને કારણે અનેક વાર દ્રવેક સુધી પેદા થઈને અહમ ઇન્દ્ર પદ પામ્યો છે. આ જીવ સુભાવ તો ઘણી વાર કરી ચૂક્યો છે. સુકલ લેસ્યા, સુભાવ કરતા તો આ જીવને આવડે છે, પણ પુણ્ય પાપથી રહિત વિતરાગતા એણે ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. આત્માનું સાચું જ્ઞાન, બોધિ, બોધિ એટલે સમ્ય જ્ઞાન, એણે ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. નરક કરતા પણ સ્વર્ગના ભવ એણે અનંતવાર, અસંખ્ય ગુણા અનંતતા કર્યા છે. નરક કરતા પણ સ્વર્ગના ભવ એને અસંખ્ય ગુણા કર્યા છે. એનો અર્થ શું થયો? કે પાપ કરતા પુણ્ય એને વધારે કર્યું છે. એને પુણ્ય કરતા શીખડાવવું પડે એમ નથી. આ જીવને પુણ્ય કરતા તો આવડે છે, શુભ ભાવ તો આવડે છે, કરતા શું નથી આવડ્યું? ધર્મ કરતા નથી આવડ્યું. ધર્મ કરાયનું અભિમાન અનંત વાર કર્યું છે, પણ એકે વાર સાચો ધર્મ કર્યો? ધર્મ તો કર્યો નથી. ધર્મ કોને કહેવાય તેનું સાચું સ્વરૂપ પણ એને ખબર નથી. એ એટલે શુભ અશુભ ભાવ તો દરેક છદમસ્ત જીવ છે એને થયા જ કરતો. છદમસ્ત અજ્ઞાની જીવને પણ નિગોદમાં પણ અસંખ્ય સમયે એનો ઉપયોગ પલટાયા વગર રહેતો જ નથી. નિગોદમાં પણ શુભ અશુભ શુભ અશુભ તો ચાલ્યા જ કરતો. શુભ ભાવ કરતા તો આવડે છે, પણ ધર્મ કરતા એને એક વાર પણ શીખો નથી. ધર્મનું સ્વરૂપ પણ એને જાણ્યું નથી. માટે કહે છે ધર્મ બોધિ દુર્લભ, સમ્ય જ્ઞાન તે બોધિ દુર્લભ છે. તો મંદ કસાય ને કારણે, મંદ કસાય કર્યો છે, કસાય નો અભાવ એને ક્યારેય કર્યો નથી. અનેક વાર 9મી ગ્રહેક સુધી જન્મ લઈને અહમ ઇન્દ્ર પદ પામ્યો છે, પરંતુ તેણે એક વખત પણ ઓલું અનંત વાર કર્યું અને આ એક વખત પણ સમ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. સાચું જ્ઞાન, આત્માની સાચી સમજણ એને ક્યારે પણ પ્રાપ્ત કર્યું નથી. કારણ કે સમ્ય જ્ઞાન પામવું તે અપૂર્વ છે. સમ્ય શ્રીમદજી તો કહે છે કે સમ્યક દર્શને કેવી પ્રતિજ્ઞા લીધી છે કે જે મને ધારણ કરે છે તેને હું મોક્ષ પહોંચાડું એવો મારી પ્રતિજ્ઞા છે. એટલા માટે શું કીધું, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલા વિચારી લેજે, તને સંસારમાં રખડવું હશે તો પણ રહેવાશે નહીં. વધારે વધારે અર્ધ પૂતગલ પરાવર્તન અને સમ્યક દર્શન ટક્યું તો વધારે વધારે 15 ભવમાં મોક્ષમાં પહોંચાડું એવું મેં પ્રતિજ્ઞા લીધી છે, કોલ કરાર કર્યો છે. તો એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન આ અપૂર્વ છે, એને પૂર્વે ક્યારે પ્રાપ્ત કર્યું નથી. તેથી તેને તો એટલે લાંબો ટાઈમ છે, બહુ લાંબો ટાઈમ છે. તેથી તેને તો સ્વસન્મુખતાના અનંત પુરુષાર્થ વડે જ પ્રાપ્ત કરી શકાય છે. અનંત વાર શુભાવ કર્યા પણ એક વાર સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું, એને પ્રાપ્ત કરવા માટે અનંત પુરુષાર્થની જરૂર છે. સ્વસન્મુખતાની એને ઘણી પુરુષાર્થ અંદરને સ્વરૂપ તરફ વીર્યને એને લઈ જવું પડશે, રૂચિને રસને જ્ઞાન શ્રદ્ધાની પરિણતિને લઈ જવું પડશે. તે અનંત પુરુષાર્થ વડે જ પ્રાપ્ત કરી શકાય. અને તેમ થતાં વિપરીત અભિપ્રાય આદિ દોષનો અભાવ થઈ જાય. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાનનો તેને અભાવ થયા વિના રહેતો નથી. પુરુષાર્થ તો કરે છે, પણ એ પુરુષાર્થ શું કામનો કે જેના ફળમાં સુખ ન મળે. જેમ કે ને ગુજરાતીમાં કે છે, ખોદે ડુંગર અને કાઢે, એની મહેનત સારી કહેવાય? મહેનત તો એને કરી પણ ફળ શું આવ્યું? એ પુરુષાર્થની એ મહેનતનું કામ શું કે જેનું આપણને સુખમય રિઝલ્ટ ન આવે. બહુ મહેનત કરે, ઉકાળો બહુ ઉથામે ઉથામે, પછી એમાં ઉકાળામાંથી શું મળે એને? ઉકાળામાં કચરા સિવાય બીજું શું મળવાનું? એની મહેનત સારી કહેવાય ને? બહુ જોરથી મહેનત કરીએ અને દિવાલે માથું પછડાવીએ તો શું થાય? અને એવી ભૂલ કોણ કરે છે? બધા આપણે કરીએ છીએ. આવું આવા મૂર્ખા છીએ આપણે? મૂર્ખાને કદાચ જગતમાં મૂર્ખનો શિરોમણી હોય તો હું છું. મૂર્ખા તો નહીં પણ મૂર્ખનો શિરોમણી. અનંત કાળથી એવું જ અજ્ઞાનતામાં માથું ભટકારતા મારે માણે છે કે મેં મોટું કામ કર્યું, પોતાનું માથું ફોડે છે. અજ્ઞાન ભાવે શું શું જીવે નથી કર્યું. ખરેખર આપણી આપણી મૂર્ખામી પર આપણે હસીએ, આપણે વિચાર કરીએ કે અજ્ઞાન ભાવમાં મેં કઈ કઈ મૂર્ખામી નથી કરી, શું શું દોષ નથી કર્યો, અને છતાં હવે આ જીવને એની કોઈ પોતાને ખેદ એનો વિચાર નથી આવતો. અજ્ઞાન ભાવે હવે કર્યું, હવે બસ થાવ બસ થાવ, હવે સાચા માર્ગે તો મારે જવું જ. સમ્યક દર્શન જ્ઞાન આત્માના આશ્રયે થાય છે. એ એક જ ઉપાય છે, આત્માનું અવલંબન આશ્રય લેવો, તે જ જગતમાં સુખી થવાનો ઉપાય છે. આજ કરે, કાલે કરે કે અનંત કાળ પછી કરે, આ એક જ માર્ગ એને સુખી થવાનો છે. બીજો કોઈ ઉપાય, કરોડો ઉપાય કરશે, અનંત ઉપાય કરશે. આમાં આગળ આવી ગયું ને છડાળામાં શું આવ્યું છે, લાખ બાત કી બાત, નિશ્ચય ઉર આનો, તોડી સકલ જગ દંદ ફન, નિજ આત્મ ધ્યાવો. તોડી જગલ દંદ ફન, દુનિયા મને શું કહેશે એ બધી વાતો છોડીને શું કરવું છે, આત્માને નિત્ય ધાવવો છે. આ કેટલી વાતની વાત છે? આ અનંત વાતની વાત. લાખ વાત તો એ કીધી, કરોડ વાતની વાત નહીં પણ અનંત વાતની વાત છે કે નિશ્ચય ઉર લાવો, પોતાના નિશ્ચય સ્વભાવ સ્વરૂપ આત્મા તેને અંતરમાં પ્રાપ્ત કરવો, એ વાત છે. તો એ કહે છે સમ્યક દર્શન જ્ઞાન આત્માના આશ્રય થાય છે. પુણ્યથી, શુભરાગથી, જળ કર્માદિથી થાય એવું એ સમ્યક દર્શન જ્ઞાન નથી. જો સ્વભાવથી ધર્મ થતો હોત ને તો આટલો અનંત કાળ ન લાગ્યો હોત, તો ક્યારના આપણને મુક્તિ મળી ગઈ હોત. પુણ્યથી મુક્તિ ન મળે, પુણ્યથી સ્વર્ગ મળે અને ધર્મથી મુક્તિ મળે. પાપથી નરક તિર્યંચ મળે છે, પુણ્યથી મનુષ્યને સ્વર્ગ મળે અને ધર્મથી મોક્ષ મળે. હમ પાછો વયો જાય. ફરીથી ખરેખર વિચાર કરીએ તો જીવને રહેવાના કેટલા સ્થાન છે? કાં તો આત્માની આરાધના કરીને મોક્ષ મારે, અને આત્માની આરાધના ન કરી તો નિગોદ મારે. ખરેખર તો બે એના છે. ઈ વચ્ચેની જે આ ગતિઓ છે, વચ્ચેના સ્થાન છે, બધા કેવા છે? ધર્મશાળા છે. જેમ આપણે ઘરેથી નીકળીને યાત્રા કરવા નીકળે, કેટલા દી રહેતા હશું? કેટલા દી? બસ એમાં હિંમત નથી હાલતી. યાત્રા કરવામાં વધારે દિવસ કેતા ના ચાલો જે હોય, એમાં રહી રહીને કેટલા મહિનો, બે મહિના, છ મહિના, પણ અંતે તો ક્યાં આવે છે? ધર્મશાળામાં કેટલા દી? એમ આ બધી ગતિઓ છે, એ બધી કેવી છે? ધર્મશાળા થોડા દિવસ છે. 2000 સાગર વધારે વધારે ત્રસ્તની સ્થિતિ હોય, એકેન્દ્રી નિગોદમાંથી નીકળે, કેટલી સ્થિતિ હોય વધારે વધારે? 2000 સાગર. એમાં જો ધર્મ કર્યો તો એની આરાધના કરીને મોક્ષમાં જાય, ન કર્યો તો પાછો. પછી એટલા માટે તો કે છે, ન્યાથી આ તું નીકળો છો તો તારા માટે તે એક અવસર આવ્યો. જેવી રીતે અહીંયા ખબર નહીં પેલા હશે કે નહીં, પેલામાં હતું કે કોઈને પનિશમેન્ટ થયું હોય 5-10 વર્ષની જેલ, પણ એકાદ વર્ષ સારું કરે તો એને શું આપે? પેરોલ આપે ને, આપે કે ને? અહીંયા જે હોય સારી કન્ડક્ટ કરતો હોય તો એને શું આપે? થોડી છૂટી. પણ બહાર નીકળીને પાછું એવી ને એવી ચોરી ને લૂંટફાટ ને એવું કરે તો શું કરે? એવી જ રીતે આપણે સેના ઉપર છીટા છીએ? જો ટ્રાયલ ઉપર છીટા છીએ, ફરીથી એવા ને એવા ભાવ કરશું તો ફરીથી નિગોદમાં. 2000 સાગર તો કોક ને વધારે વધારે હોય, એટલું ટકે એ પહેલા એની આરાધના. એટલા માટે આ દુર્લભતા દેખાડે છે ને, કે આ જીવને છૂટવાના ચાન્સ તો બહુ ઓછા છે. બંધવાના જ પાક વચનામૃતમાં આવે છે ને, છૂટવાનો એક પ્રકાર અને બંધવાના અનેક પ્રકાર છે. તો આ મનુષ્ય ભવ તો બહુ ઓછા મળે છે. એ 48 મળે તો વધારે વધારે, બધાને મળે એવું પણ નહીં. તો આપણે એમ સમજવું કે આ મારા માટે આ જાણે છેલ્લો ચાન્સ છે. એવી રીતે એવા વૈરાગ્યથી એવા પુરુષાર્થથી એને કાર્ય કરવાની જરૂર છે. તો પુણ્ય કે શુભરાગથી જીવને સમ્યક દર્શન થાય એવું છે જ નહીં. આ જીવ બહારના સંયોગો, ચારે ગતિ તથા લૌકિક પદો અનંત વાર પામ્યો છે. શ્રીમદજી તો કે ને, સકલ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. પોપટ ને કીધું હોય રામ બોલવાનું, તે શું બોલે છે? રામ બોલે છે. પણ રામ કોણ હતા? કોઈ મનુષ્ય હતા કે કોઈ તિર્યંચ હતા કે શું હતા એ ખબર નથી. એમ આ જીવે આ આખા જગતના 5 ઇન્દ્રિયના વિષયો અનંતવાર ભોગવીને છોડી દીધા છે. બધા વિષયો કેવા છે? એઠ છે, ભોગવીને છોડી દીધેલું છે. છતાં આ જીવને એમાં મમત્વ રહે છે. બહારના સંયોગ, ચારેય ગતિ અને લૌકિક પદો, રાજા મહારાજા સમ્રાટ થાય કે દેવના પદ, એ અનંતવાર પામ્યો છે. પણ નિજ આત્માનું અસલી સ્વરૂપ સ્વાનુભવ વડે પ્રત્યક્ષ કરીને તે કદી સમજ્યો નથી. આત્માનું અસલી ખરું સ્વરૂપ શું સ્વરૂપ છે? મારું ખરું સાચું સ્વરૂપ. અનેક પ્રકારે કલ્પના કરી છે કે આત્મા કેવો છે, શરીર વાળો છે, આત્મા કર્મ વાળો છે, આત્મા રાગી દ્વેષી, આત્મા મનુષ્ય છે એમ સમજો છે, પણ આત્મા જ્ઞાનમય છે એ વાત એને ક્યારેય સમજો નથી. અસલી સ્વરૂપ પોતાના અનુભવ વડે સાંભળ્યું, વાંચ્યું, વિચાર્યું, અનુભવ કર્યો નથી. સ્વાનુભવ વડે પ્રત્યક્ષ કરીને તે ક્યારેય પણ સમજો નથી. એનું સાચું જ્ઞાન એણે જીવનમાં ક્યારેય કર્યું નથી. માટે તેની પ્રાપ્તિ અપૂર્વ છે. પૂર્વે અપૂર્વ, અ એટલે નહીં, પૂર્વ એટલે ભૂતકાળમાં ક્યારેય એને કરી નથી. લૌકિક કોઈ પણ પદ અપૂર્વ નથી. મોટો રાજા પણ થયો છે ને મોટો ભિખારી પણ થયો છે, બધા પદ મેળવી ચૂક્યો છે. શ્રીમદજી તો એમાં ઘણી વ્યાખ્યા એક લખે છે એમના પદમાં કે જેના અવળા કરે સવળા, જેના પાસા પેડા, રાખી મૂછ વાંકડી લીંબુ એમાં રાખે એવી ભરાવદર છે ને, સરસ એનું પદ છે એ પ્રકાર. ઘણી એવું પદ મળ્યું છે, એનું નામ તો પછી ભૂલાઈ ગયું છે. તો એમાં ઘણા એવા બધા વિસ્તાર કર્યા છે કે આવા પદ અનંતવાર તને મળી ચૂક્યો છે, પણ તે કઈ આત્માને ક્યારેય તું પામ્યો નથી. હા, મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ ને, એમાં છે બધાનું વર્ણન આખું કરે છે. મોટો રાજા, સેનાપતિ, ભળવીર ને બધું. એ ભળવરી ભૂપતિ ભાગ્યા ભાન ભૂતળ ખોઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. બધા આવ્યા એક મરણ ની આગળ, બધા એક સરખા થઈ ગયા એવું આ બાર ના પદ તો અનંતવાર મેળવી ચૂક્યો છે. બોધિ એટલે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ની એકતા. બોધિ એટલે જ્ઞાન શબ્દ છે, પણ એની સાથે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય સાથે સમજી લેવા. તે બોધિની પ્રાપ્તિ દરેક જીવે કરવી જોઈએ. જેણે સુખ જોતું હોય તેણે આવું કરવું જોઈએ. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વસન્મુખતા પૂર્વક આવું ચિંતન કરે છે અને પોતાની બોધિની વૃદ્ધિનો વારંવાર અભ્યાસ કરે છે. તે બોધિ દુર્લભ ભાવના છે. આ બોધિ દુર્લભ ની સાચી ભાવના ક્યારે થાય છે કે સ્વસન્મુખતા પૂર્વક વારંવાર એની વિચારણા કરે છે અને અંતરમાં વૃદ્ધિ કરે છે, તે બોધિ દુર્લભ ભાવના છે. હવે બારમી ધર્મ ભાવના. જો ભાવ મોહતે નારે દ્રગ જ્ઞાન વ્રતાદિક સારે, સો ધર્મ જબે જિયધારે તબહિ સુખ અચલ નિહારે. ધર્મની ભાવના કરવાનું કે છે, જેમ કોઈ એકદમ તાપથી તૃપ્ત થયેલો માણસ હોય, સરસ ઝાડની નીચે બેસે છે, તેને શું મળે છે? શીતલતા મળે, છાંયો મળે. એમ આ ચાર ગતિ સંસાર પરિભ્રમણમાં એને શું મળે છે? તાપ મળે છે, આકુરતા મળે છે, દુઃખ મળે છે. એની સામે આ ધર્મ શું છે? મંગલ, શીતળતા, છાંય આપનારું છે, શીતળ છાંય આપનારું. એવી ધર્મની એને હંમેશા ભાવના હોવી જોઈએ. અન્વયાર્થ. મોહથી જુદા સારૂપ અથવા નિશ્ચય જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય આદિ ભાવ છે તે ધર્મ કહેવાય છે. ધર્મની વ્યાખ્યા કરે છે. આપણે કહીએ છીએ ને ચારિત્ર ખલ્લુ ધમ્મો, ચારિત્ર ખરેખર ધર્મ છે. ચારિત્ર કેવું છે? મોહથી રહિત છે. મોહ ભાવ મિથ્યાત્વ અને ચારિત્ર મોહ, રાગ દ્વેષ મોહ, અજ્ઞાન ભાવથી રહિત, જુદું અને સારૂપ અથવા નિશ્ચય રૂપ. નિશ્ચય વ્યવહારના વિકલ્પ ને પણ નિશ્ચય રૂપ જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય છે અને આદિ કહેતા બધા ગુણોની નિર્મળ પર્યાય સાથે સમજી લેવી. રત્નત્રય આદિક જે ભાવ છે તે ખરેખર ધર્મ કહેવાય છે. ધર્મની વ્યાખ્યા શું છે? આપણે લીધી હતી ધર્મની શાસ્ત્રમાં કેટલા પ્રકારે વ્યાખ્યા આવે છે? વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ. પછી બીજું ચારિત્ર ખલ્લુ ધમ્મો, ચારિત્ર તે ખરેખર ધર્મ છે. અને ધર્મનું મૂળ દર્શન. પણ ધર્મની વ્યાખ્યા હજી એક, અહિંસા પરમો ધર્મ, એ ધર્મની વ્યાખ્યા આવે છે. તો એ કહે છે કે ધર્મ શું છે? આત્માની નિર્મળ શુદ્ધ પર્યાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી પર્યાયની એકતા, તેનું નામ સાચો ધર્મ કહેવામાં આવે છે. અને બીજી રીતે ધર્મની વ્યાખ્યા શું છે? ધારયતિ ઇતિ ધર્મ, જે આપણને ધારી રાખે, ટકાવી રાખે, આધાર આપે. સંસારમાં પડતા જીવોને જે ધારી રાખે, ચાર ગતિમાં પડતા જીવોને જે બચાવે છે, તેને ધર્મ કહેવામાં આવે છે. જ્યારે જીવ તેને ધારણ કરે છે, આવા નિશ્ચય સાચા રત્નત્રય રૂપ ધર્મને જ્યારે જીવ ધારણ કરે છે, ત્યારે જ તે અચળ સુખને એટલે કે મોક્ષને પામે છે, દેખે છે એટલે કે પામે. ધર્મ વિના કોઈ પણ જીવ સાચા સુખને, અવિનાશી સુખને પામી શકતો નથી. અવિચળ સુખ જો એને પ્રાપ્ત કરવું હોય, અવિનાશી ક્યારેય નાશ ન થાય એવું સાચું અતિન્દ્રિય પૂર્ણ સુખ જો જોતું હોય તો તેને આ ધર્મને ધારણ કરવો પડશે. ધર્મને ધારણ કર્યા વગર જીવ ક્યારે મોક્ષ સુખ પામવાનો નથી. ભાવાર્થ, મોહ એટલે મિથ્યા દર્શન અર્થાત અતત્વ શ્રદ્ધાન, તેનાથી રહિત નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, રત્નત્રય તેજ સારૂપ ધર્મ છે. નિશ્ચય ધર્મ છે, ખરો ધર્મ છે. મિથ્યાત્વથી રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રથી રહિત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તે ત્રણેયની એકતા તે જ સાચો ધર્મ છે. વ્યવહાર રત્નત્રય તે ધર્મ નથી એમ બતાવવા માટે અહીં ગાથામાં સાર શબ્દ એવો વાપરવામાં આવ્યો છે. જે સારે શબ્દ છે ને, સાર શબ્દ, સાર શબ્દ શું કામ લગાડ્યો છે કે વ્યવહાર રત્નત્રય, દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્રનું જ્ઞાન, બારમા વ્રતાદિનો વિકલ્પ, તે કોઈ સાચા રત્નત્રય નથી, તે કોઈ સાચો ધર્મ નથી. વ્યવહાર એ ધર્મ છે, ન હોય કથન માત્ર, જે ન હોય તેને કહે તે વ્યવહાર છે, અને જે ખરેખર હોય તે નિશ્ચય છે. તો આવા વિકલ્પ છે તે વ્યવહાર રત્નત્રય છે, ખરેખર ધર્મ નથી. જ્યારે જીવ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મને સ્વ આશ્રય વડે પ્રગટ કરે છે ત્યારે જ તે સ્થિર અક્ષય સુખને મોક્ષને પ્રાપ્ત કરે છે. પોતાના નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મને પોતાના આત્માના આશ્રય વડે, સાચા ધર્મને આત્માના અવલંબન વડે પ્રગટ કરે છે ત્યારે જ અવિનાશથી સ્થિર, એટલે એકવાર પ્રગટ થયું તે થયું, નાશ ન પામે, સ્થિર અક્ષય સુખને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. આવા જ સિદ્ધ પદના મોક્ષના સુખને મહાવીર પરમાત્માએ પાવાપુરીથી પ્રાપ્ત કરેલું, ને આપણને બધાને પણ શેનો ઉપદેશ આપીને ગયા. આપણે બધા મહાવીર ભગવાનના શિષ્યો છીએ ને, એમની આજ્ઞાએ ચાલનારા છે ને, અમે તો વીર તણા સંતાન. પછી શું છે આગળ? અમારે ભણવા જૈન સિદ્ધાંત, ભણવું ગણવું અમને વાલું ગુરુજી તણો છે. અમે વીર તણા સંતાન. તો વીર પરમાત્માની આજ્ઞા શું છે કે જે માર્ગે મોક્ષ, રત્નત્રયના માર્ગે વીર પરમાત્મા મોક્ષ પામ્યા તે જ માર્ગને બધા જીવો પામો તે ભગવાનની આજ્ઞા છે. તો વીર પરમાત્માએ આપણને આ માર્ગ બતાવ્યો છે કે સ્વસન્મુખતા વડે તમે પણ ધ્રુવ અચલ અનુપમ ગતિની પ્રાપ્તિ કરો. સમયસારમાં પહેલી જ ગાથામાં આચાર્ય દેવ એ જ પણ ઉપદેશ આપે છે ને કે સિદ્ધ ગતિ કેવી છે, ધ્રુવ અને અચલ બેમાં શું ફરક? ધ્રુવ ને અચલમાં, અને ધ્રુવ એટલે અચલ એટલે સ્થિર જ રહે ને, ધ્રુવ એટલે નિત્ય અને અચલ એટલે એટલે બેમાં શું ફરક છે? ધ્રુવ એટલે વધઘટ નહીં અને અચલ એટલે આખો પલટો નહીં. જેવી રીતે શું છે, કોઈને એક રોગ થયો હોય, રોગમાં બે પ્રકારે હોય, એક રોગનો પલટો આખો ન થાય અને એક તાવમાં ડિગ્રી અપ એન્ડ ડાઉન ન થાય. ધ્રુવ એટલે અપ એન્ડ ડાઉન, એમાં વધઘટ ન થાય, અને ઓલામાં અચલમાં આખો પલટો, કે એકવાર સિદ્ધ દશા થઈ પછી આખો સંસાર આવી જાય એ ન થાય, એનું નામ શું છે? અચલ. અને જે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ એમાં પણ સુખની વધઘટ, જેને ગ્રાફ કે ને વધઘટ ન થાય, એનું નામ ધ્રુવ છે. તો એવી દશા જે છે તે સિદ્ધ દશા, મોક્ષ દશા છે. તેને જીવ પ્રાપ્ત કરે છે, ક્યારે પ્રાપ્ત કરે છે? ધર્મના કારણે, નિશ્ચય રત્નત્રયના કારણે. આવી રીતે ચિંતન કરી સમ્યક દ્રષ્ટિ જીવ સ્વસન્મુખતાનો અભ્યાસ વારંવાર કરે છે તેને ધર્મ ભાવના કહેવામાં આવે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ બારે ભાવનાનું ચિંતન કરીને પોતામાં વિતરાગતાની વૃદ્ધિ કરે છે. તો આપણે પણ આપણા જીવનમાં અનિત્ય, અસરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિજરા, પછી લોક, બોધિ દુર્લભ અને ધર્મ ભાવના, એ 12 પ્રકારના ભાવનાનું વારંવાર ચિંતન કરીને એની સામે અનિત્ય જગત છે એની સામે હું નિત્ય છું, જગત અશરણ છે મારો ભગવાન આત્મા શરણભૂત છે, આખો સંસાર દુઃખમય છે હું ભગવાન આત્મા આનંદમય સુખમય છું, જગત હું એકલો આવ્યો છું મારા કોઈ સાથી સંબંધી નથી, હું જગતથી અન્ય જુદો છું, શરીર અશુચિ છે હું પવિત્રતાથી ભરેલો છું, આશ્રવ દુઃખદાયક બંધ કરનારા છે હું આશ્રવથી રહિત હું શુદ્ધ સ્વભાવી છું, એક સંવર જ જીવને આશ્રવથી દુઃખ રહિત આશ્રવના દુઃખથી ટાળનારું છે, નિજરા શુદ્ધતાની વૃદ્ધિ કરાવનારું છે, આ લોક અનાદિથી સ્વયં બનેલો છે એનો હું કરતા હરતા નથી, જગતમાં આ જીવે બધું પ્રાપ્ત કર્યું એક સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી અને ધર્મ મારે પ્રાપ્ત કરવો છે એવી ભાવના આપણે પણ વારંવાર ચિંતવવી જોવે. હવે તેનું આવી જ્યાં ભાવના આવે છે વિતરાગતા અને વૈરાગ્ય વધી જાય છે એ જીવ શું કરે છે, મુનિપણું લે છે તેની વાત કરે. જો આખી પહેલી ઢાળથી કેટલી સુંદર શરૂઆત કરી છે કે પહેલી ઢાળમાંથી આ ચાર ગતિના દુઃખનું વર્ણન કરીને શું દેખાડ્યું કે ભાઈ તું દુઃખી છો એટલું તું કંઈક નક્કી કરજે, ચાર ગતિમાં તને ક્યાંય પણ ક્ષણ માત્ર સુખ મળ્યું નથી, તો એનું કારણ શું છે, તો કે મિથ્યા દર્શન જ્ઞાનને ચારિત્ર, એના બબ્બે ભેદ છે ગ્રહિત અને એમાં ગ્રહિતમાં શું છે કુદેહ કુગુરુ શાસ્ત્રને માને છે કુશાસ્ત્રને જાણે છે અને 12માં એવા થોડા વ્રતાદિ કરે કુધર્મને માને છે એ બધું ગ્રહિતમાં છે, 7 તત્વની ભૂલ છે એની સાથે જે ખોટું જ્ઞાનને ચારિત્ર છે તે બધું અગ્રહિત મિથ્યા દર્શનના ચારિત્રને કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. એનો ઉપાય ખરો કે નહીં, 12માં તો ઘણા રોગની દવા નથી શોધાણી, પા ભવ રોગની દવા છે કે નહીં, શું દવા છે, સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર. તો સમ્યક દર્શન કોને છે, કોને કહે છે, આપ મે આપ રુચિ સમ્યક્ત્વ ભલા હે, આપ રૂપકો જાન પનેકો સમ્યક જ્ઞાન કલા હે, પોતાના આત્માની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, આત્માનું સાચું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે, આત્મામાં સ્થિરતા તે ચારિત્ર છે. એ ત્રણની વાત કરીને સૌથી પહેલા નિશંક આદિ 8 ગુણ સહિત અને 25 દોષ રહિત સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ, એ પછી સમ્યક જ્ઞાનની વાત કરી અને પછી ચારિત્રમાં શું પહેલા વાત કરી કે શ્રાવકપણું 12 અણુવ્રત અને પછી આ 5મી ઢાળમાં હવે શું વાત કરી 12 ભાવના ચિંતવન કરી. એ 12 ભાવનાનું ફળ શું છે કે આ મુનિપણું આવે છે. તો આત્માના અનુભવ પૂર્વક ભાવલિંગી મુનિનું કેવું સ્વરૂપ હોય એ હવે આપણને વાત કરે છે. આત્માનો અનુભવ નથી, સમ્યક ભાવલિંગ પ્રગટ થયું નથી તો સાચું મુનિપણું પણ હોતું નથી, એની હવે વાત આપણે કરીએ છીએ. 15મી ગાથા છે, સો ધર્મ મુનિ ન કરી ધારે તિન કી કરતો તે ઓચારિયે, તાકો સુનિયે ભવિ પ્રાણી આપની અનુભૂતિ પેછાની. આપણને શું કહીને બોલાવે છે, આમાં શું બોલાવે છે, દોલતરામજી શું કહીને બોલાવે, ભવિ પ્રાણી ખબર હશે એમને, આટલી પહેલા ખબર પડી ગઈ કે આપણે ભવિ પ્રાણી હશું, કે ભાઈ તું આટલી આત્માને પ્રાપ્ત કરવાની રૂચિ લઈને ધગસ લઈને જિજ્ઞાસા લઈને આવ્યો છું, તો હવે સવારના શું કીધું તું ગુરુદેવસિંહ પ્રવચનમાં, ભવિ હશું કે અભવી, કે ભવિ અભવિનો પ્રશ્ન જ લેતો નહીં, પ્રશ્ન જ અહીંયા નથી, હું કેવો છું, ભવી છું અને હું મોક્ષ આત્માને પ્રાપ્ત કરું એવો જ છું. હું આચાર્ય દેવ મારા આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરે છે તબ હું ભવી હોઈશ કે અભવી એ શંકાને અહીંયા કોઈ સ્થાન જ નથી. હું ભવી જ છું, આત્માને પ્રાપ્ત કરવાનો જ છું. આવા આશીર્વાદ આપણા ઉપર જ્ઞાનીઓના વર્ષે છે. જે મોલા મોટા દિવસ હોય તો વડીલ પાસે શું જાય? આશીર્વાદ લેવા જાય ને. એમાં અહીંયા આચાર્ય દેવ ભગવાન ગુરુદેવ શેના આશીર્વાદ આપે છે કે તમે પણ ભગવાન થાવ, જેવા સ્વભાવે છો તેવા પર્યાયમાં થાવ, તેવા આશીર્વાદ આપણને આપે છે. આપણને ભગવાન કહીને બોલાવે છે, આપણી લાયકાત જોઈને આપણને સિદ્ધપણે સ્થાપે છે પર્યાયમાં. તો આપણે આપણા આશીર્વાદ જે વર્ષા છે તે પ્રમાણે આપણે પુરુષાર્થ કરવો જોઈએ. અન્વયાર્થ, રત્નત્રય સ્વરૂપ ધર્મ મુનિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. પૂર્ણ રૂપે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ચોથે ગુણ સ્થાને થાય છે, પણ ચારિત્ર કેટલું છે? બહુ થોડું, અલ્પ છે. જયારે સકલ ચારિત્ર તો ક્યાં હોય છે? મુનિ દશામાં. એટલે એ વાત કરીશ, બાકી અલ્પ ચારિત્ર ચોથે ગુણ સ્થાને પણ હોય છે, પણ સકલ ચારિત્ર એ ક્યારે હોય છે? મુનિ દશામાં. એટલે એ વાત કરે, રત્નત્રય સ્વરૂપ ધર્મ મુનિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે. પૂર્ણપણે તો મુનિ દશામાં હોય છે. તે મુનિઓની ક્રિયાઓ હવે કહેવામાં આવે છે. મુનિરાજ શું કરતા હશે વનમાં જંગલમાં એકલા એકલા? મુનિરાજને શું થતું હશે? કંટાળો આવતો હશે, દુઃખ આવતું હશે, શું હશે? કંટાળો ના આવે, એકલા એકલા બોર ન થઈ જાય, શું થઈ જાય, શું થશે? મુનિરાજ પાછા ઘરે આવી જતા હશે ને? કેમ ન ગમે તો શું થાય? અરે મુનિરાજ આત્માના આનંદમાં એવા રચ્યા પિચાર, એવા મશગુલ રહે છે કે ક્યાં રાત પડે છે કે દિવસ છે કે ક્યાં છે શું થાય છે એ પણ જ્યાં ખ્યાલ રહેતો. આવા બધા પ્રશ્ન શું કામ થતા હોય છે? કારણ કે આપણે આપણા માપથી માપીએ છીએ. આપણને ક્યાંક ને ક્યાંક રાગની પ્રવૃત્તિ કે દ્વેષની કસાઈની પ્રવૃત્તિ ગમે છે. જેમ કે ને, એક મિનિટે શાંતિથી જંપ વળીને બેસતો નથી. કોઈ ને કોઈ રાગ દ્વેષની કસાઈની પ્રવૃત્તિ ગમે છે. એટલે આપણને શું થાય છે કે મુનિરાજ શું કરતા હશે? અરે ભાઈ, મુનિરાજ ને તો એક આત્મના સાધનાનું, મોક્ષ ને સાધવાનું એવું કામ એમના હાથમાં આવ્યું છે કે હવે એમને બીજા સામે કઈ જોવાનું પણ ફુરસદ નથી. પેલા થોડા વખત પેલા ઓલું મેજિક ક્યુબ આવ્યું હતું ને, રૂબિક ક્યુબ, લોકો કેવા ગાંડા થતા, હાથમાં લઈને ગમે ત્યાં ટ્રેનમાં, ને શું ખાધું પીધું શું કાય, એની આખું ગોઠવવા માટે કેટલી માથાકૂટ કરતા હતા. એવી કઈક પ્રયાસ આત્માન માટે કર્યો હોત ને તો આ દશા ન હતા ત્યાંના. તો મુનિરાજ એ મોહને તોડવાના અંદરના કાર્યમાં એવા મશગુલ છે કે જગતમાં શું ચાલી રહ્યું છે એ પણ એમના ધ્યાનમાં હોતું નથી. તે મુનિરાજ શું કરે છે, એમની ક્રિયા શું છે, તેનું હવે આપણને દોલતરામજી આગલી છઠ્ઠી ઢાળમાં આપણને એની વાત કહેશે. તે મુનિઓની ક્રિયાઓ કહેવામાં આવે છે. હે ભવ્ય જીવો, આગળ પણ આપણને સાવધાન કર્યા હતા કે ગુરુ આપણા ઉપર કરુણા કરીને આ વાત કહે છે તો સ્થિર મન દઈને સાંભળો. પહેલી ઢાળમાં આવ્યું હતું ને એમ હવે પણ કહે છે, હે ભવ્ય જીવો તેને સાંભળો અને પોતાના આત્માના અનુભવને ઓળખો. એ મુનિરાજનું સ્વરૂપ સમજીને તમે પણ તમારા આત્માનો અનુભવ કરો એવી ભાવનાથી આ વાત સાંભળવાની સમજવાની છે. એનો ભાવાર્થ પૂરો કરીએ. નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મને ભાવલિંગી દિગંબર જૈન મુનિરાજ અંગીકાર કરે છે, બીજો કોઈ નહીં. કોઈ નહીં એમ થતું હોય કે વળી બીજામાં કેમ ન હોય, બીજા આટલું બધું કરે છે ને તો કેમ ન હોય, બીજા ધર્મ મોક્ષ હોય કે ન હોય, કેમ ન હોય? એ બિચારા ઓછી મહેનત કરે છે? મહેનત તો કરે છે ને. મહેનત કરવાથી પ્રાપ્ત થાય કે સાચી મહેનત કરવાથી પ્રાપ્ત થાય? જવું હોય પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં હું કેટલું દોડું તો પૂર્વ દિશામાં પહોંચી જાઉં, એમ બીજા ધર્મમાં કેમ નથી? એટલે કે ત્યાં સાચું સ્વરૂપ નથી એટલે નથી. જે જેવું સ્વરૂપ હોય તે પ્રાપ્ત કરે અને સાચું ફળ મળે. ખોટું કામ કરે અને પછી કે મને સાચું ફળ કેમ ન મળે, તો એમ હોય નહીં. અને દિગંબર જૈન ધર્મ એ કોઈ, ગુરુદેવસિંહ તો વારંવાર કે ને, એ કોઈ સંપ્રદાય નથી, એ વાડો નથી, પણ શું છે, વસ્તુનું સ્વરૂપ છે. સોના ને સોનું કેવું એ સંપ્રદાય છે, વાડો છે, સંકુચિત પણ છે. બહુ બ્રોડ માઇન્ડેડ રહેવું છે ને, બધાય સારા ને, આપણે તો બધાય સાચા ને બધાય સારા. સોનું સોનું છે ને પિત્તળ પણ, કેમ બધું પીળું દેખાય છે ને, હવે એવું શું કામ સંકુચિત રાખવું, સોના ને સોનું કેવું, ન્યા નથી માનવું, કેમ ન્યા નુકસાન દેખાય છે એને, કે બધે પીળું એટલું સોનું નથી માનતા, સોનું તે પીળું છે પણ પીળું તે સોનું એમ જ, આ સત્ય તે સત્ય જ હોય છે, બીજું સત્ય નથી તો નથી. બધાને સરખા કહેવાતી વિશાળ બુદ્ધિ નથી થતી, અજ્ઞાન બુદ્ધિ થાય, પરીક્ષા કરવાની શક્તિ નથી પ્રૂવ થાય છે, વિશાળ બુદ્ધિ સિદ્ધ થતી. સોનાને સોનું ન માનતા પિત્તળને પણ સોનું માને, તે બ્રોડ માઇન્ડેડ થઈ ગયો કે મૂર્ખો ઠેરો જગતમાં. એમ અહીંયા જે સત્ય સ્વરૂપ હોય તે સ્વીકારવું જોઈએ. ખોટું છે તેના પ્રત્યે આપણને દ્વેષ નથી, પણ ખોટાને ખોટા તરીકે જાણવું તો, અને જો નહીં જાણીએ તો છોડશું નહીં, દ્વેષ નથી. કોણ ખોટું માને જગતમાં જે માનતા એની માન્યતા ભલે એની પાસે, મને તેના પ્રત્યે તિરસ્કાર દ્વેષ નથી, પણ ખોટું તે ખોટું જ છે. તો વિતરાગ દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી કે આ તમારો ધર્મ ને આ અમારો ધર્મ. અને ખાસ તો ગુરુદેવસિંહના જીવનમાં આપણને બધાને ઘણું ઘણું શીખવાનું છે. અંતરંગ જીવન તો કોઈ અલૌકિક હતું જ, પણ બહારનો વ્યવહાર પણ આપણા જીવનમાં જો ઉતારશું ને તો પણ ઘણા કસાય છૂટી જશે. એમની દરેક જીવો પ્રત્યેની જે કરુણા બુદ્ધિનો પણ એક અંશ આપણા ઉપર વિચાર કરીએ, ક્યારે પણ એમણે સત્યનું સ્થાપન કર્યું છે પણ વ્યક્તિગત ક્યારેય વાત નથી કરી. આ જીવનમાં એમનું ખાસ ગુણ શીખવાનો છે. સામાન્ય રીતે મુનિ દશાનું ગ્રહણ કરે કે બાયમાં દ્રવલિંગ પાળતો હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિને એમ છે, પણ કોઈ વ્યક્તિગત નામ લઈને ન હોય. સત્યનું સ્થાપન બરોબર છે, પણ વ્યક્તિગત આ આવો છે, વ્યક્તિગત ચર્ચા કરવાનો, વ્યક્તિ દ્વેષ ન હોવો જોઈએ. વસ્તુ શું છે તેનું પ્રતિપાદન 100% થવું જોઈએ, પણ તમે આવા છો, તમે આમ છો, તમે અહીંયા જશો. ખરેખર આ તો બધાને આપણે ગુરુદેવસિંહનો પ્રત્યક્ષ પરિચય એની તો નહીં, પણ પ્રવચન પણ એમના સાંભળશું તો આપણને એટલું તો ખબર પડશે જ, ગુરુદેવસિંહના કોઈ પણ જીવ માટે, વિરોધી હો, ભક્ત હો, ગમે તે, શું શબ્દ આવે, ભગવાન આત્મા. ઈ જ્યાં ગુરુદેવ આમ બોલે પણ એવા મીઠાશથી કે બોલે કે કોઈ સામો જીવ કદાચ કસાય લઈને આવ્યો હોય તો એકવાર ઠરી જાય, એટલા પ્રેમથી અંદરના ભાવનાથી ગુરુદેવ બોલતા કે જગતમાં બધા ભગવાન આત્મા. કોઈ પોતાના અજ્ઞાન ભાવથી દુઃખી થાય એમ પણ શું કામ વિચારવું. એ તો આપણે ક્ષમાપના વખતે વિચાર કર્યો હતો કે ગુરુદેવસિંહની ક્ષમાપના પણ કેવી છે, કે અમારી સત્ય વાતથી તમને જો દુઃખ પહોંચ્યું હોય, ખોટી વાતથી નહીં પણ સત્ય વાતથી પણ જો તને દુઃખ પહોંચ્યું હોય તો અમને ક્ષમા કરજે. હવે આનાથી વધારે કરુણા બુદ્ધિ કોનામાં હોય. તે ગુરુદેવસિંહના જીવનમાંથી તો ઘણું શીખીએ છીએ, પણ એક ખાસ કે ક્યારે પણ વ્યક્તિગત કોઈ પણ જીવ માત્ર પ્રત્યે વ્યક્તિગત દ્વેષ ન હોય. દરેક પોતાના પરિણામની જવાબદારી તો એની પાસે છે. તો અહીંયા આપણને કહે છે કે દિગંબર જૈન મુનિ જ આ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ ધર્મને, સાચા ભાવલિંગપણા મુનિદશાને અંગીકાર કરે છે, બીજો કોઈ, એમાં કોઈના પ્રત્યે દ્વેષ નથી, પણ વસ્તુનું સાચું સ્વરૂપ દેખાડે છે. બાહ્ય નગ્ન દિગંબર દશા અને અંતરમાં ત્રણ કસાયનો અભાવ તો જ એને સાચી સાધુપણું મુનિ દશા, જેને આપણે નમસ્કાર મંત્રમાં આચાર્ય ઉપાધ્યાય ને મુનિરાજ કહીએ છે, તે જ થઈ શકે છે. હવે આગળ તે મુનિઓના સકલ ચારિત્રનું વર્ણન કરવામાં આવે છે. શ્રાવકનું વર્ણન આપણે થઈ ગયું, એક દેશ ચારિત્રનું, પછી 12 ભાવનાનું, હવે મુનિરાજના સકલ ચારિત્રનું વર્ણન કરવામાં આવે છે. હે ભવ્યો, તે મુનિવરોના ચારિત્ર સાંભળો. साक्षात तो ये मुनिवरो ना दर्शन तो दुर्लभ थई पड़ा छे, पर एमनु केवु स्वरूप होय तेनी वात पण अंतरनी भक्ति भाव उल्लासना पूर्वक तू सांभळजे अने पोताना आत्मानो अनुभव करो। एवी दशा प्राप्त करवाना माटे तू तारा आत्मानो अनुभव अंतरमा तू प्रयास करजे। ते वात आपणे